શ્રી પંચાસ્તિક કાય સંગ્રહ ગાથા 155 અને 156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
કથનપૂર્વક જીવ સ્વભાવમાં જ નિયત ચારિત્ર, જીવ સ્વભાવમાં જ સ્થિર સંયમ, સ્થિર ઉપયોગ, તે જ મોક્ષ માર્ગ છે. એ આ કથન પૂર્વક પ્રથમ સ્થળમાં પહેલી ગાથા લઈ. અથ સૌમ્ય ઉપાદાનો કર્મક્ષય ભવતી હેતો હું જીવ સ્વભાવ નિયતમ ચરિતમ મોક્ષ માર્ગો ભવતી એવું ગણ્યતે. પોતાના પદાર્થના ઉપાદાનથી જ કર્મક્ષય થાય છે. અને જીવ સ્વભાવના નિયત ચારિત્ર તે જ મોક્ષનો માર્ગ છે. એ કર્મક્ષય થાય છે એના ચારિત્ર છે, કારણ છે, હેતુ છે કે જે જીવ સ્વભાવમાં સ્થિર અને તે છે. જીવ સ્વભાવ કયો? આગળની ગાથામાં કે જ્ઞાન દર્શન, શુદ્ધ જ્ઞાનનું દર્શન એ જીવનો સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાન દર્શન એટલે શુદ્ધ ચૈતન્યમાં સ્થિર રહેવું એ મોક્ષનો માર્ગ છે અને એ કર્મક્ષયનું કારણ છે. મોક્ષ માર્ગ છે એમ કહે છે. હવે આ ગાથામાં એ પોતાના કર્મક્ષયના ઉપાદાનથી જ કર્મક્ષય થાય છે. અને કર્મક્ષય છે એ જીવના સ્વભાવમાં નિયત ચારિત્રિક મોક્ષ માર્ગનું કારણ છે. ગુજરાતીમાં અમૃતચંદ્રાચાર્ય એમ લીધું છે કે સ્વ સમયના ગ્રહણ પૂર્વક અને પર સમયના ત્યાગ પૂર્વક કર્મક્ષય થાય છે. એને એવું કહ્યું છે કે સ્વ સમય ઉપાદાન કર્મક્ષય ભવતી, પોતાના પદાર્થના ઉપાદાનથી કર્મક્ષય થાય છે. તો નિજ ઉપાદાન એટલે પદાર્થની નિજ શક્તિથી કર્મક્ષય થાય છે. એટલો ફેર છે અર્થ કરવામાં. મૂળ તો જે પ્રકરણ શરૂ કર્યું છે કે જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે જ મોક્ષનો માર્ગ છે એને જ અહીંયા દ્રઢ કરે છે. જીવ નિશ્ચયનો સ્વભાવ નિયતોપી અનિયત ગુણ પર્યાયન નથો પરસમય ભવતી. જીવ ખરેખર તો સ્વભાવમાં નિયત હોવા છતાં પણ અનિયત ગુણ પર્યાય થયો થકો પરસમય થાય છે. સ્વરૂપથી તો ત્યાં દ્રવ્ય અપેક્ષા એ ખુલાસો કર્યો છે કે પોતાના દ્રવ્ય સ્વરૂપથી જોવામાં આવે તો અનાદિ અનંત જીવ પોતાના સ્વભાવમાં ચોક્કસપણે રહેલો છે. ત્યારે જીવે પોતાનું સ્વરૂપ છોડ્યું નથી. જીવ પોતાનું સ્વરૂપ છોડીને પર સ્વરૂપે ક્યારે થયો નથી. એવું તો અનાદિ અનંતનું સ્વરૂપ છે. તો પણ ગુણ પર્યાય એટલે પોતાના ગુણના પરિણામમાં એ પર સમય થાય છે. એટલે શું કે પર સમય રૂપે પોતે હોવાનું માને છે, જાણે છે અને એ અનુભવ કરે છે કે હું જાણે પર સમય પર પદાર્થ રૂપે થયો છું. બ્રહ્મથી મિથ્યા ભાવે એ જ્ઞાને ખોટું છે, એવું એનું માનવું ખોટું છે, અને એ એને જે અનુભવ વર્તે છે પણ જૂઠો જ અનુભવ છે. ખરેખર જીવ પર સમય રૂપ થતો નથી, છતાં ગુણ પર્યાય એટલે પરિણામ એ થયો થકો, એટલે એ મિથ્યા અનુભવ કરતો થકો, એને ખરેખર માને છે એટલે પર સમય થયો છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો એની પર્યાય પણ પરદૃશ્ય રીતે તો થઈ નથી, એનું ગુણ પર્યાય જે પર સમય થયો એમ કહ્યું, એવું ગુણ પર્યાય પણ એના પર સમય રૂપે થઈ ગયા નથી, પર પદાર્થ રૂપ નથી થઈ ગયા, પણ પર પદાર્થ રૂપે માનતો હોવાનો, અનુભવતો હોવાનો અને એવી તન્મયતા એને વર્તે છે, તેથી એમ કહેવાય છે કે ગુણ પર્યાય તો પર સમય થઈ ગયા છે, જે ગુણ પર્યાય પર સમય થઈ ગયો છે. પણ અત્યારે એમ કે તમે માણસ નથી, શું અમે માણસ નથી? માણસ છે એટલે માણસને યોગ્ય અમારો ખોરાક છે, માણસને યોગ્ય જ અમારી મનુષ્યને ઉચિત જ બધી પ્રવૃત્તિ ચાલે છે, અને મનુષ્ય છે જ ખાવું પીવું પહેરવું ઓઢવું ફરવું હરવું જેટલી કોઈ દિનચર્યા છે એ બધું મનુષ્યને ઉચિત છે, ને શું અમે માણસ નથી? આમ છે કેટલી સમયતા છે તો આ એ રીતે એને એમ કહેવાય છે કે ગુણ પર્યાય પર સમય રૂપ થયો છે. ગુણ એટલે એના સદા જ્ઞાન ચારિત્રના પરિણામને ગુણ કહેવાય છે, અને એના મનુષ્યત્વ આદિ યોગ્યતાને એની પર્યાય કહેવાય છે, ચાર ગતિની પર્યાય છે ને એને પર્યાય કહે છે, એ રીતે એને ગુણ પર્યાય કહેવામાં આવે છે. પણ એ બધું પરિણામ છે, ગુણ કહે છે તે પણ પરિણામ છે, અને પર્યાય કહે છે તે પણ પર્યાય છે. શું કહે છે કે જીવ નિશ્ચયથી તો એટલે ખરેખર તો સ્વભાવમાં નિશ્ચિત હોવા છતાં પણ, અનાદિ અનંત સ્વભાવ સ્વરૂપ જ રહેતો હોવા છતાં પણ અનિર્ગુણ પર્યાય થયો થતો પર સમય થાય છે. જીવ પર સમય થાય છે એમ ત્યાં કહેવાય છે. આ જીવ માણસ થયો, આ જીવ તિર્યંત થયો, આ જીવ દેવ થયો, એ બધો પર સમય થયો એમ છે. ખરેખર એવો જીવ છે નહીં, એવો જીવ છે નહીં, એનું સ્વરૂપ છોડીને એવો થયો થતો પણ નથી, એનું સ્વરૂપ છોડીને એવો થયો નથી, ને સ્વરૂપ છોડીને એવો થતો નથી, થતો નહીં, એ તો તપાસવાનો વિષય છે. એટલે એમ કહી શકીએ એ તમે એક ગણિતનો હિસાબ મૂકતા હોય એમ કે જો અહીંયા ભૂલ છે, તો જે જગ્યાએ ભૂલ બતાવવામાં આવે, પોઈન્ટ આઉટ કરવામાં આવે, એ જગ્યાએ બરાબર ધ્યાનથી જોવામાં આવે કે આ ભૂલ કઈ રીતે છે, બસ એટલી વાત છે. એમ કે છે કે અહીંયા ભૂલ થઈ છે. પર પદાર્થ તારા જ્ઞાનમાં જણાય છે, એ જણાય છે એમાં તું અનેક પ્રકારે કલ્પના કરે છો કે હું મનુષ્ય થયો, હું આમ થયો, હું આમ થયો, મને આમ છે, હું શરીર રૂપે છું, હું રાગ રૂપે છું, એટલે કોઈ રૂપે તું ખરેખર છો નહીં. જો પણ ભૂલ થાય છે એમ કે છે નાની, શું કહે છે કે જો ભાઈ ક્યાં ભૂલ થાય છે કે તું રાગ રૂપે નથી, તું શરીર રૂપે નથી, દેહાદીને રાગાદી રૂપે નથી, તો પછી તેથી દૂરના એવા જે સંબંધો છે, અનેક પ્રકારના પારિવારિક સંબંધો છે, સામાજિક સંબંધો છે, અનેક પ્રકારના છે, મિત્ર મંડળ આદિ એ કોઈ સંબંધો ખરેખર જીવને વિશે, જીવના સ્વરૂપને વિશે સંબંધ નથી. આમ છે જે સામે તપાસવાનું છે કે એમ જણાય છે, મનાય છે, ભૂલ કઈ રીતે, અને એ ભૂલ છે એમ જે એનું જ્ઞાન થાય તો એ જ્ઞાન જ સ્વયં ભૂલની નિવૃત્તિ સ્વરૂપ છે. એ ભૂલની નિવૃત્તિ કેમ થાય તો એ જ્ઞાન છે એ ભૂલની નિવૃત્તિ સ્વરૂપે હોય છે. ત્રણ ને બે પાંચ, એના બદલે ત્રણ ને બે છ ગણ્યું હોય તો પાંચ થાય કે છ થાય, જ્યાં તપાસવા બેસે તો નહીં પાંચ થાય, છ ગણાઈ જાય છે પણ થાય તો પાંચ. એ જ્ઞાન છે ભૂલની નિવૃત્તિ છે, બીજું કાંઈ નથી. એટલું તો પ્રથમમાં પ્રથમ જ્ઞાનને મુખ્ય કરવામાં આવ્યું છે. કથા હિ. આમ તો બહુ સહેલું એ રીતે છે કે જીવનું જીવનું સ્વરૂપ છે એવું અનંત અનંત ગુણ નિધાન નય અનંત સામર્થ નય એવું સ્વરૂપ જે જીવન છે એવું જે જ્ઞાનમાં આવે છે ત્યારે એને એ પોતાના જીવ સ્વભાવની મુખ્યતા થઈ આવે છે. અનાદિથી રાગ અને રાગના વિષયની મુખ્યતા જે વર્તી રહી છે એ છૂટી રહી અને એના જ્ઞાનમાં જે જ્ઞાન સ્વભાવ આવે છે તો એની મુખ્યતા થતા મુખ્યતા જ્ઞાનમાં થતી હોવાથી જે જ્ઞાન વેદન આચ્છાદિત થઈ ગયું છે એ જ્ઞાન વેદન એટલી ઉગ્રતા પકડે છે કે રાગ વેદન આચ્છાદિત થઈ ગયા છે. બસ આ અનુભવનો પંથ છે. અનુભવને રસ્તે એ રીતે પડી જાય છે. એટલે કે પહેલા કલશમાં એ બહુ ઊંડો મર્મ છે અનુભવમાં. સમય સારો જે પહેલો કલશ છે ને નમઃ સમય સારાય સ્વાણુ ભૂત્યા ચકાશ તે એટલા શબ્દનો અર્થ હોય છે કે સમય સારો જે શુદ્ધાત્મા જ્ઞાનમય જે શુદ્ધાત્મા નમઃ ક્યારે એના પ્રત્યે નમાય છે કે જો એની મુખ્યતા થાય તો એના પ્રત્યે વલણ જાય છે. નમવું એટલે એનું વલણ થવું મુખ્યતા પ્રત્યે તે તરફ વલવું વળવું નમવું. જો એ સમયસાર જેવો છે એવો જ્ઞાનમાં આવે અને એ જ્ઞાનમાં આવતા એના પ્રત્યેનું વલણ થાય તો સ્વાનુભૂતિથી પ્રકાશમાન થાય છે. એનો જે અનુભવ છે એ તરફનું વળવું એની સન્મુખ થતા એનો અનુભવ ગણવામાં આવે છે. અનુભવ તો પર્યાયનો છે પણ એનો લક્ષ્ય એના ઉપર છે એટલે એનો અનુભવ એમ કહેવાય છે. એ સહાનુભૂતિથી જ્ઞાન ને જ્ઞાનનો અનુભવ ઉગ્ર બને છે. વેદન છે એ સ્પષ્ટ થાય છે. વેદન થાય છે એ આવિર્ભૂત થાય છે. આવિર્ભૂત થાય છે એમ કહો કે સ્પષ્ટ થાય છે એમ કહો કે પ્રત્યક્ષ થાય છે એમ કહો. બસ એ રીતે પ્રકાશમાન થાય છે. આ વસ્તુ અને વસ્તુના અનુભવની રીત એ જ નીતિમાં આવી જાય છે. શું કે છે એ રીતે જીવ પોતાના સ્વભાવમાં નિશ્ચિત હોવા છતાં પણ પોતાને ભૂલીને પરને પોતાપણે માનીને પરમા સાવધાનરૂપ થઈને પોતાના ગુણસર પર્યાયમાં પરસમયરૂપ થાય છે. કેમ કે એને રાગ ને રાગના વિષયની અત્યંત સાવધાની પોતાને ભૂલીને વર્તે છે. તથા હિ તે આ પ્રકારે જીવો શુદ્ધ નો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વભાવ તાવત પશ્ચાત નિવારેણ નિર્મો શુદ્ધાત્મોપલબ્ધિ પ્રતિપક્ષભૂતેન અનાદિ મોહોદય વશેન મતિજ્ઞાનાદિ વિભાવગુણ નર નારકાદિ વિભાવ પર્યાય પરિણત સન પરસમય રત પરપરીતો ભવતી. અર્થ કર્યો છે ગુણ પર્યાયનો. ગુણ કોને કહેવાનો પર્યાય કોને કહેવાય અર્થ કર્યો છે. જીવ શુદ્ધ મેથી વિષ્ણુ જ્ઞાન દર્શન સ્વભાવ તાવત તાવત એટલે પ્રથમ તો પ્રથમ તો જીવ શુદ્ધ મેથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ છે. આ થાપીને વાત છે. ભલે અનાદિથી પોતાને ભૂલ્યો છે તો પણ મૂળમાં પ્રથમ તો એ શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ છે એનો તો કોઈ ફેર છે નહીં. એ પણ એનું સામર્થ છે ને કે અનંત અનંત કાળથી કોઈ પાછો શરૂઆત નથી એવા કાળથી એ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે અને પર સમય પણ એ પોતાને અનુભવે છે. તેમ છતાં સ્વસમયનો સામર્થ્ય એટલો બધો અનંત છે કે એમાં કિંચિત માત્ર ફેર નથી. નિવેદનો અંગ્યો કરસમયપણે તીવ્ર પ્રચુરપણે અનુભવ કરીને નિવેદ કરીને તે અનંતકાળ નિગોદમાં રહ્યો. નિગોદમાં ગયો નહીં પણ અનંતકાળ નિગોદમાં રહ્યો. પ્રશ્નકાળ તો થોડો છે, બહુ અલ્પ છે. નિગોદના કાળની અપેક્ષાએ દરેક જીવનો પ્રશ્નકાળ તો ઘણો અલ્પ છે. બાકી તો અનંત અનંત અનંતકાળ જીવ નિગોદમાં હજી વ્યતીત કરે છે. એ પરિસ્થિતિ છે, પરિભ્રમણ કરતા જીવની એ સ્થિતિ છે. અનાદિથી વર્તમાન સુધીનો અનંતકાળ તપાસીએ તો પ્રશ્નો કાળ બહુ અલ્પ છે. પ્રશ્ન આવેલા જીવોનો, જીવો હજી પ્રશ્ન આવ્યા જ નથી, તો અનાદિથી વર્તમાન સુધી હજી તો નિગોદમાં જ જન્મ મરણ કર્યા કરે છે. એટલે ત્યાં તો પ્રચુરપણે પર સમયપણે પોતાને અનુભવે છે, તો પણ એના સ્વરૂપમાં કિંચિત માત્ર રંચ માત્ર ફેર પડ્યો એ હું અનંત સામર્થ્યનું ધણી સ્વદ્રવ છે. એવું અનંત સામર્થ્ય એનામાં વર્તે છે. એટલે એમ કહે છે, પ્રથમ તો જીવ સૂર્યથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ છે. પછી વ્યવહારથી અમે કહીએ છીએ. પહેલા તો અમે આ કહીએ છીએ, પશ્ચાત પછી વાત કરીએ છીએ. વ્યવહારની વાત કરવી છે તો આ થાપીને વાત કરીએ છીએ. કેમ કે કહેનારના અનુભવમાં મુખ્યતા એ વર્તે છે કે હું તો મુખ્યપણે હું તો જે છું શુદ્ધ સ્વરૂપે છું, એ વાત મુખ્ય છે. પહેલી વાત તો એ છે, પછી બીજી બધી વાત છે. પશ્ચાત વ્યવહાર, પછી વ્યવહારથી જોઈએ તો નિર્મૂળ શુદ્ધાત્મ ઉપલબ્ધિ પ્રતિપક્ષ ભૂતેના પોતાનું જે શુદ્ધાત્માની અનુભૂતિ છે, શુદ્ધાત્માની ઉપલબ્ધિના પ્રાપ્તિ છે, અનુભવ છે. પર્યાયમાં અનુભવને પ્રાપ્તિ કહેવામાં આવે છે. તે નિર્મૂળ પરિણમન છે, એમાં મૂળ છે નહીં. એમાં તો જીવું છે એવું સ્વરૂપ અનુભવ ગોચર છે, તેથી ત્યાં મોહ છે નહીં. એવું જે નિર્મૂળ શુદ્ધાત્માની, મોહરહિત શુદ્ધાત્માની જે પ્રાપ્તિ છે એ પણ નિર્મૂળ જ ભાવે છે. એનાથી પ્રતિપક્ષ ભૂત એટલે એનાથી વિરોધ, અનાદિ મોહ ઉદયના વસ્થી, અનાદિથી મોહના ઉદયના વસ્થી. મોહના ઉદયના વસ્કો એ દ્રવકર્મના ઉદય પ્રત્યેનું પરિણમન છે. અથવા તો પોતાના સ્વરૂપને ભૂલીને કહો, પોતાના સ્વરૂપને ભૂલવું એ ત્યાં મોહકર્મની પ્રકૃતિના ઉદયનો સ્વાદ છે, કે જે સ્વપણે એને આવે છે. જે મને તીખું લાગે છે, મને કડવું લાગે છે, મને ગળ્યું લાગે છે, એ ઉદગળ રજકણમાં રહેલો જે ગળો કડવો તીખો સ્વાદ, તે ઉદગળ રજકણની પર્યાયપણે હોવા છતાં જીવની પર્યાયપણે અનુભવવામાં આવે છે. ખરેખર તો જ્ઞાન જ થાય છે, અનુભવ થતો નથી. એનું જ્ઞાન થાય છે, જેવું છે એવું જ્ઞાન થાય છે. જ્ઞાનમાં સાવધાન નહીં હોવાથી, જ્ઞેયમાં સાવધાન થઈને મને થાય છે એવો એને મીઠા અનુભવ આવે છે. ગુણ વિશેષ એટલે આ શ્રદ્ધાગુણની ગુણ, શ્રદ્ધાગુણનું જ પરિણમન છે. એવું જે પરિણમન છે એ શ્રદ્ધા ગુણનો છે. જ્ઞાન પણ સાથે છે, પછી તો બધા ગુણ સાથે જોડાય છે. શ્રદ્ધા જ્ઞાનની સાથે સાથે ચારિત્ર પણ જોડાય છે, પછી દુઃખ પણ જોડાય છે. આનંદ ગુણ દુઃખરૂપ પરિણમીને જોડાય છે, બધા ગુણ જોડાય છે. પણ મૂળમાં ભૂલ થાય છે શ્રદ્ધા જ્ઞાનમાં. જ્ઞાનમાં એ પ્રકૃતિનો સ્વાદ જણાય છે, સ્વીકાર્ય છે, શ્રદ્ધા સ્વીકારી લે છે કે હું આવો જ છું, મને જ આમ થાય છે, હું જ મનુષ્ય રૂપે થાઉં છું, હું જ રાગ રૂપે થાઉં છું, હું જ ક્રોધ રૂપે થાઉં છું. એવું એને ભૂલ થઈ જાય છે. સ્વાદને જે પોતાનું સ્વરૂપ માને છે, મને થાય છે એવું માને છે. સામાન્ય ગુણો એટલે કયા સામાન્ય ગુણો? ના, કેટલાક તો શુદ્ધ પરિણામે છે, કેટલાક જ અશુદ્ધ પરિણામે છે. તમામ બધા અશુદ્ધ નથી પરિણમતા, મોટા ભાગના તો શુદ્ધ પરિણામે છે. પણ મુખ્ય મુખ્ય જે ગુણો છે એ અશુદ્ધ પરિણામે છે, બાકી તો અનંત અશુદ્ધ પરિણામે છે. અનંત ગુણો છે, બધા કઈ વિકૃત રૂપે પરિણમતા નથી, શુદ્ધ પરિણામે. પણ જે વિકૃત રૂપે પરિણમ યોગ્ય છે, આના નિમિત્તે શ્રદ્ધાના નિમિત્તે બસ ત્યાં જ્ઞાનના નિમિત્તે શ્રદ્ધાન મિથ્યા થાય છે એમ કહો. અને શ્રદ્ધાના નિમિત્તે ચારિત્ર આનંદ આદિ બધા વિપરીત પરિણમે છે એમ કહો. પણ નિમિત્ત નિમિત્તે સ્વીકાર છે, બાકી તો બધા ગુણો સ્વતંત્રપણે જ વિપરીત પરિણમે છે. કોઈ ગુણ કોઈ ગુણને વિપરીત પરિણમાવે છે એમ નથી. જેમ સામાન્ય રીતે કેરી પાકે ત્યારે ખાટામાંથી મીઠો રસ થાય, એનો ત્યારે રંગ પણ બદલાય. એ જે સફેદ રજકણો હતા અંદરના રસના એ પીળા થાય. પણ કોઈ કેરી એવી હોય કે રજકણનો રંગ સફેદ ને સફેદ રહીને રસ મીઠો થાય, એમની લીલી છાલ માંથી પીળી છાલ થાય. પણ કોઈ કેરી કેરીની છાલ લીલી ને લીલી રહીને મીઠી થાય. એટલે સામાન્ય રીતે તો એક ગુણના નિમિત્તે બીજા ગુણના પરિણામમાં પણ ફરક આવે છે. પણ સ્વતંત્રતા એની એ છે કે એમ થાય એમ એને એક ગુણને આધીન બીજો ગુણ છે અને એની સ્વતંત્રતા પણ છે. અહીંયા તો શ્રદ્ધા જ્ઞાન વિપરીત થાય નિષ્યાત્મા, મોહને અનુસરે ત્યારે એના બધા ગુણો મોહ કર્મના ઉદયને અનુસરે છે. એનું આખું પરિણમન જે છે એ કર્મના ઉદયને અનુસરે છે. એમાં જ્ઞાનનું કાલ જાણવાનું થાય છે ત્યારે એ પરને સ્વપણે જાણે છે. શ્રદ્ધાનું કાલ સ્વીકારવાનું છે એ હું પણ એને સ્વીકારી લે છે. એ બહુ મંથન માગે એવી ચીજ છે, પોતાના પરિણમનનો વિષય છે ને. એટલે માત્ર એને તરત લંબાવીને સમજવું નહીં, પણ પોતાના પરિણમનમાં એ જ્ઞાન શું કામ કરે છે, સિદ્ધાંત શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, કેમ એમ કામ કરે છે, એને એના પરિણમનને પકડીને મંથન કરવું જોઈએ. તો એનો ભાવ સમજાય, ભલે તરત ન સમજાય તો કેટલાક પરિચય પછી એ સમજાય. પણ સમજવાની રીત એ છે, એની પ્રેક્ટિકલ સાઈડ છે. નહીતર તો શું છે કે થોડુંક બુદ્ધિ લંબાવીને ઘર બેસી દે, બેસાડી દેવાય, પણ પછી ઘર છે એ લાંબો સમય રહેતી. શિખાસના આકારે જ્ઞેયના આકારે જ્ઞાનનો પર્યાય છે. અને આ આત્માનો સ્વભાવ જાણવું દેખવું માત્ર જ છે, માત્ર જાણવું દેખવું છે. માત્ર એટલા માટે લેવું છે કે એથી વિશેષ જઈને મને શીખવું લાગ્યું એવો જ્ઞાનનો સ્વભાવ નથી એમ છે. મુનિઓ છે એના એના શરીરને કોઈ આગ લગાડે, ગેસ ચોરી છાંટે, પેટ્રોલ છાંટે, એનો કોઈ દિવસ તો એ મુનિ કઈ રીતે સ્થિર રહી શકે? શરીર સળગતું હોય તો એ સળગતું હોય એવા શરીરમાં મુનિ કઈ રીતે સ્થિર રહી શકે? કે જ્યાં ઉભા થઈને ઓલવા માટે ઉભા થાય કે ચાલવા લાગે નહીં, આવતવા લાગે નહીં કે આ બુજાઈ જાય તો સારું, તો એ કેવી રીતે સ્થિર રહી શકે છે? એના જ્ઞાનમાં તો એ જ્ઞાનના અનુભવમાં માત્ર જ્ઞાન જાણવા રૂપે છું, માત્ર જાણું હું દેખું એવું મારું સ્વરૂપ છે એમાં સ્થિર થઈ જાય છે બસ. પછી શરીર આદિ સ્પર્શ નો ઉપયોગ એમને રહેતો નથી, એ તો એનો ધર્મ છે. એ જ્ઞેયમાં ઉપયોગ જ્યાં લાગ્યો ત્યાં ઉપયોગ બીજા જ્ઞેયમાં લાગતો જ નથી, એટલે એનો અનુભવ રહેતો નથી. વસ્તુ વસ્તુના સ્થાનમાં હોવા છતાં અનુભવ રહેતો નથી, જેમ જોતી વખતે સંભળાતો નથી, સાંભળતી વખતે દેખાતો નથી, એમ છે. એમ જ્યાં ઉપયોગ જ્યાં જ્ઞાન મળી પડે છો એમ દેખવા જાણવામાં સ્થિરતા આવી બસ થઈ ગઈ, કાંઈ જ નથી દુનિયા આખી પછી નથી એના માટે. અભ્યાસ છે એટલે કે ભેદ જ્ઞાન નો અભ્યાસ એવો શબ્દ પ્રયોગ છે એને. એ રીતે જ્ઞાન જુદું છે, જ્ઞેયના અનુભવથી જ્ઞાન જુદું છે, જ્ઞાનનો અનુભવ જુદી ચીજ છે, જ્ઞેય જુદી ચીજ છે, એમ જ્ઞાન જ્ઞેયનો તફાવત અનુભવ ગોચર કરવા માટે એનો પ્રયત્ન વિશેષ જોઈએ, અને વારંવારનો પ્રયત્ન એને અભ્યાસ કરવામાં આવે છે. એ અભ્યાસ છે અનુભવનો અભ્યાસ છે, એ અભ્યાસ નહીં કરવું જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ એ કોઈ જ્ઞાનનો અભ્યાસ નથી, નહીં કોઈ અનુભવનો અભ્યાસ પણ, કેમ કે ત્યાં તો બહિર્મુખ જ્ઞાન લંબાય છે. એ બહિર્મુખ જ્ઞાન ગમે તેટલું લંબાય તો એનો છેડે અંતર્મુખ અનુભવ આવે, એવું તો બને નહીં. ભલે અંગ પૂર્વના જ્ઞાન પર્યંત ચાલી જાય પણ એનો છેડો કઈ અંતર્મુખ અનુભવ આવે નહીં, એને ત્યાંથી પાછું વળવું જોઈએ ખરેખર. એટલે કડક શબ્દ વાંચ્યો છે શાસ્ત્રમાં, જેટલું જતી બુદ્ધિને જે વિચારી બુદ્ધિ કહી દીધું, કડક શબ્દ વાપરવાનું કારણ એ છે કે એ બાજુ લંબાવા માટે એ બાજુ નથી, એ બાજુ જઈને આ બાજુ જવાની વાત છે. એનો વિષય છે એ તો પોતે છો, જે કહેવા ભાવે છે વિવિક્ષિત વિષય છે એ તો તું પોતે છો. એટલે ત્યાંથી તું તારું લક્ષ્ય કેવી રીતે કર એ વાત ઉપર તારે આવી જવું. નિર્મૂળ શુદ્ધાત્મ ઉપલબ્ધિ પ્રતિપક્ષભૂત, નિર્મૂળ એવા શુદ્ધાત્માની પ્રાપ્તિ એટલે અનુભવના અનુભવથી વિરુદ્ધ એવું, જે અનાદિ મોહના ઉદયના વશથી આ રીતે લઈએ તો પોતાને ભૂલીને હું માત્ર જાણવા દેખવાના સ્વભાવ વાળો છું એમ ભૂલીને મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણ એટલે મતિ શ્રુત વગેરે ઉલટા જ્ઞાન રૂપે પરિણમવું, શ્રદ્ધાંતમાં ઉલટા શ્રદ્ધાંત રૂપે પરિણમવું, એ આદિમાં બધા ગુણ લઈ લેવા જે વિપરીત થાય છે. મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ અને નર નારક આદિ જે ચાર ગતિની પર્યાય છે એવા વિભાવ પર્યાય પરિણમતો થકો પર સમય રહેતો પર પદાર્થમાં એકાગ્ર થયો થકો પરચરિતો ભવતી, પરચારિત્ર રૂપે થાય છે. પર પદાર્થમાં એકાગ્ર થઈને પરચરિત્ર રૂપે થાય છે. યદા તું નિર્મલ વિવેક જ્યોતિ, હવે જો યદા એટલે જ્યારે તે આમ તો અનાદિથી થઈ રહ્યું છે, હવે જ્યારે સાવધાન થાય ત્યારે કોઈ પણ સમયે થઈ શકે છે એમ નથી. કેટલાક એમ કહે છે અમે આ વિષયથી બહુ અજાણ્યા છીએ, અમારા માટે નવું નવું છે, મળી અમે ભૂતકાળમાં એવા પરિણામ કર્યા છે કે આવા શુદ્ધાત્માના અનુભવના યોગીઓને જે પ્રાપ્ત છે એવા અનુભવ અમારાથી કેમ થાય, એવા પરિણામ અમારાથી કેમ થાય એવું છે નહીં. જ્યારે જ્યારે એટલે કર્યા ધારે ત્યારે એમ છે, એનું એનું નામ જ્યારે છે. આવે છે રાજુ બેન છે ને વચનામૃતમાં આવે છે, તું કરવા ધારતો નથી તેથી થતું નથી એમ કીધું છે. તું કરવા ધારતો નથી આવો પ્રયત્ન આવું કાર્ય તું કરવા ધારતો નથી તેથી થતું નથી, એની ભૂલ પકડાવે છે. એટલે એમ કહે છે કે જે તું કૃતનિશ્ચય હો, તું કરવા ધારે કે આ કામ મારે કરવું જ છે, આ ભવમાં આ કાર્ય માટે જ આ ભવ છે, બીજા કાર્ય માટે આ ભવ નથી, એવું જો તારો નિશ્ચય બરાબર હો, આ ભવ છે બીજા કાર્ય માટે આ ભવ નથી, એવું જો તારો નિશ્ચય બરાબર હો અને કરવા ધારે, તો જ્યારે કરવા ધારે ત્યારે થાય હું એમ એમ એવા હતું. વળી જયારે નિર્મળ વિવેક જ્યોતિ સમુદપાદકેન, નિર્મળ એટલે જેમાં મલિનતા નથી, એટલે કે જે જ્ઞાનની જ્યોતિ, જ્યોતિ એટલે જ્ઞાનની પર્યાય, જે જ્ઞાનની જ્યોતિમાં નિર્મળ વિવેક પ્રગટ છે, નિર્મળ એટલે રાગરસથી રંજાયમાન નથી, જે જ્ઞાન રાગના રસમાં રગદોળાયેલું નથી, એને નિર્મળતા પ્રગટ છે. ભૂમિકાની નિર્મળતા પહેલા ત્યાં પ્રગટ છે, તીવ્ર રાગરસમાં એનું જ્ઞાન છે એ વિવેક કરી શકતું, વિવેક કરી શકતું નથી. એટલે શું કે આ જ્ઞાનમય છે તે આત્મા છે, અને જ્ઞાનમય થી અન્ય છે તે અનાત્મા છે, દ્રવ્ય કે ભાવે જે કાંઈ હોય તે. જ્ઞાનમય પણ એટલો જ આત્મા છે, જ્ઞાનમય થી અન્ય જેટલું કાંઈ છે તે આત્મા નથી પણ અનાત્મા છે, એમ આત્મા અને અનાત્મા વચ્ચેનો ભેદ પાડવો એને વિવેક કરવામાં આવે છે. એ નિર્મળ જ્યોતિથી થઈ શકે છે. એ એક વિચારણીય પ્રશ્ન છે કે આત્માનું સ્વરૂપ પ્રયોજનભૂત ગુણો અને પ્રયોજનભૂત મુદ્દાઓ પૂર્વક સ્પષ્ટપણે શાસ્ત્રોથી અનુભવી જ્ઞાનીઓથી કહેવાઈ રહ્યું હોવા છતાં, અને આ જીવને પ્રયોજનના વિષયમાં બરાબર બુદ્ધિ હોવા છતાં, કઈ બુદ્ધિ વગરનો છે એનો મતલબ છે ત્યાં એ બરાબર સમજે છે, તેમ છતાં કેમ આ જીવને એવું હું આત્મા સ્વયં જ્ઞાનમાં આવતું નથી, એ વિચારણીય વિષય છે. એમ કે ભાઈ તમારામાં બુદ્ધિ નથી, બુદ્ધિ નથી નહીં, ઓછી છે એમ કહેતો પણ ચલાવી લેવા તૈયાર નથી. અક્કલ ઓછી છે એવું કોણ સાંભળવા તૈયાર હોય? હે, બુદ્ધિ તો બરાબર છે, પણ હવે આ આત્મા છે શાસ્ત્રો મુનિઓ કહે છે, શાસ્ત્રોમાં તો મુનિઓ કહે છે, અને પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ કહે છે કે જો ભાઈ તું આવો આત્મા છો, તને બુદ્ધિ પણ છે, હવે તને એવું બુદ્ધિ છે છતાં કેમ એવું તું તને ભાસતો નથી, કે જેમ અરીસો મલિન હોય તો એમાં પ્રતિબિંબ ચોખ્ખું આવે નહીં, એમ જ્ઞાન દર્પણ મલિન છે, રાગરસથી રંજિત છે, તેથી એ જ્ઞાનમાં કહેવા છતાં આત્માને કહેતા વળી વિશેષતા એ છે કહેનારની કે માત્ર એ લુખા શબ્દોથી આત્માને કહેતા નથી, પણ આત્મભાવમાં આવીને આત્માને કહે, વિશેષતા છે કહેનારને. એ લીધું છે રાજમીજી બહુ સરસ લીધું છે, એમ કે અધ્યાત્મ પ્રધાનતા ઘણી છે ને, લીધું છે કે જૈન દર્શનમાં જૈન દર્શનનું કથન કરનાર, અધ્યાત્મના વિષયનું કથન કરનાર અધ્યાત્મ રસમાં આવીને કહે છે, એ વખતે એનો અધ્યાત્મ રસનો સવિશેષ આવિર્ભાવ હોય છે, અને એ રીતે કહે છે પાછું. એટલે આત્મભાવ વ્યક્ત થાય અને આત્મા પ્રગટ આત્મા કહે છે જેને, એમ કહેવાય પ્રગટ ચેતન દેખાડે છે એમ કહેવાય, છતાં આ જીવને જ્ઞાનમાં બુદ્ધિ હોવા છતાં નહીં આવવાનું કારણ તે જ્ઞાનમાં રહેલી મલિનતા છે, નિર્મળતાનો અભાવ છે. અભિષેક નિર્મળ વિવેક જ્યોતિ સમુદપાદકે ન, આમાં ફૂલ ચાલે એવું નથી ભાઈ, કે અમારું જ્ઞાન મલિન કે એક વાર નહીં પણ કેમ કે કેમ તો નહીં તો એમાં આત્મા આવ્યા વિના ખબર છે આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે એમ ચાલે હું નથી ખબર છે ખબર છે હું ચાલે હું નથી એવું છે કે જો નિર્મળ વિવેક જ્યોતિ થી નિર્મળ જ્ઞાન ની જ્યોતિ થી સમુદપાદ કે નો સમ્યક પ્રકારે ઉત્પન્ન કરવા પૂર્વક પરમાત્માનુભૂતિ લક્ષણેનો પરમ આત્માના પરમ સ્વરૂપના અનુભૂતિ જેનું અનુભવ જેનું લક્ષણ છે તે પૂર્વક પરમ કળા અનુભવેનો એને પરમ કળા કહેવામાં આવે છે. બાકી જગતની આવડતને ડાપવા એ બધી કળા સંસારમાં રખડાવનારી છે. આ સાચી કળા છે જેનાથી આત્મા નિર્મળ થાય, જે જ્ઞાન જ્ઞાન કળા દ્વારા આત્મા આખો શુદ્ધ થાય, શુદ્ધ થઈને સિદ્ધ થાય એ પરમ કળા છે. પરમ આત્માના પરમ સ્વભાવ પરમાત્મ સ્વરૂપનો અનુભૂત અનુભવ થવો એવું જેનું લક્ષણ છે, અનુભવ જેનું લક્ષણ છે. પરિણમન શુદ્ધ પરિણમનનું લક્ષણ શું, નિર્દોષ પરિણમનનું લક્ષણ શું, કે પોતાના પરમાત્મ સ્વરૂપનો અનુભવ એ જેનું લક્ષણ છે, એનો એ ચિહ્ન છે એમ કે છે. મિત્રો ઓળખાય કેવી રીતે, કોઈ એમ કે ભાઈ જુઓ અત્યારે અમે કોઈના પ્રત્યે કાંઈ રાગદ્વેષ કરતા નથી, એકલો અમારા આત્માનો વિચાર કરીએ છીએ. અમારું પરિણમન શુદ્ધ થયું કે ન થયું કે અનુભવ લક્ષણ છે એમાં, અનુભવ લક્ષણ છે કે અનુભવ લક્ષણ નથી, તો એ પરિણમન રાગ વાળું છે શુદ્ધતા વાળું નથી એમ છે. એવા પરમ કળાના અનુભવથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ આત્માન ભાવતી, શુદ્ધ બુદ્ધ જેનો એક સ્વભાવ છે, શુદ્ધ એટલે નિર્મળ, બુદ્ધ એટલે જ્ઞાનમય એવો જેનો એક સ્વભાવ છે, એવા આત્માને જે ભાવે છે જ્યારે ભાવે છે એમ ત્યારથી યદા તું કીધે છે ને તદા ત્યારે સ્વસમય સ્વચરિત રતો ભવતી, ત્યારે તે સ્વસમય થાય છે અથવા સ્વચારિત્રમાં મગ્ન થાય છે. રત એટલે મગ્ન થાય છે, સ્વસમય થાય છે ત્યારે સ્વચારિત્રમાં એ મગ્ન થાય છે. સ્વસમય થયો એમ કહો કે સ્વચારિત્રમાં મગ્ન થયો એમ કહો, બંને એકાશ છે. જદી કોઈ સંયમ સમયમ યદી ચેત કુરેતે સ્વકમ સમયમ એવમ સ્વસમય પરસમય સ્વરૂપમ જ્ઞાત્વા યદી નિર્વિકાર સ્વસ્વીતી રૂપ સ્વસ્વયમ કરોતિ સ્વસમયમ કરોતિ પરિણમતિ પ્રભ્રષ્ટો ભવતિ કર્મ મંદા તદા કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ વ્યક્તિ રૂપા મોક્ષા પ્રતિપક્ષ ભૂતો યોસો બંધ તસ્મા ચિતો ભવતી. શું કહે છે કે ભવતી એવી કુંડી સંગમ સમયમ મૂળ છે ને 155 ની ચાલે છે ને મૂળ શબ્દ સ્વકમ સમય આત્મિક સ્વરૂપે આચરણ કાળ કો કરતા હૈ ફિર વહી સંસારી જીવ કાળ લબ્ધિ પાકર યદી આત્મિક સ્વરૂપ કે આચરણ કો કરતા હૈ તો ભી દ્રવ કર્મ કે બંધ હોને સે રહિત હોતા હૈ. યે વાત લગી યદિ ચેત કરોતિ સ્વકમ સમયમ એવમ સ્વસમય પરસમય સ્વરૂપમ જ્ઞાત્વા જ્યારે સ્વપર સમયને જાણીને સ્વપર સમયનું જ્ઞાન કરીને ભેદ જ્ઞાન કરીને જ્યારે પોતાને સ્વસમય કરે છે એટલે યદિ નિર્વિકાર સ્વસંવૃતિ રૂપ સ્વસમય કરોતી સ્વસમય કરે છે એટલે શું કે જો એ નિર્વિકાર સ્વસંવેદન જે શુદ્ધ આત્માના લક્ષે પ્રત્યક્ષ વેદન આવ્યું, વેદનની પ્રત્યક્ષતા થઈ ત્યારે સ્વસંવેદન થયું, એ સ્વસંવેદનમાં એને પોતાને સ્વસમયપણે કર્યો, સ્વસમયપણે હતો એને અનુભવ્યો, એને સ્વસમયપણે કર્યો એમ થયું, કેમ કે પર સમયપણે પોતાને માનતો અને કરતો હતો એ છૂટી ગયો. સ્વસમય રૂપે કરે છે, પરિણમે છે, કરોતી પરિણમતી વિકાસ છે, કરે છે અથવા પરિણમે છે. સદ્બસદી કર્મ બંધા દો, કર્મ બંધ થી તે ભ્રષ્ટ થાય છે. પ્રભ્રષ્ટો ભવતી કર્મ બંધાત, કર્મ બંધ થી તે ભ્રષ્ટ થાય છે, એટલે કે કર્મ બંધ થી તે છૂટી જાય છે. કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ વ્યક્તિ રૂપાન મોક્ષા પ્રતિપક્ષ ભૂતો યો બંધ તસ્માચ્યુતો ભવતી, ત્યારે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ વ્યક્તિ રૂપ જે મોક્ષ છે એ મોક્ષ થી પ્રતિપક્ષ ભૂત જે બંધ છે તે બંધ થી ચ્યુત થાય છે, એટલે કે મોક્ષ થાય છે. આમ અસ્થિ નાસ્તિ નાસ્તિ ત્યારે કર્મબંધ થી ભ્રષ્ટ થાય છે, એટલે એનો મોક્ષ થાય છે એમ કેમ છે. મોક્ષ થાય છે એટલે શું કે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોનું જે વ્યક્તપણું થાય છે એ વ્યક્તિરૂપ જે મોક્ષ છે એનાથી પ્રતિપક્ષભૂત જે બંધ છે એનાથી ચ્યુત નામ રહિત થાય છે, એને મોક્ષ કહેવામાં આવે છે. તો જ્ઞાય છે સ્વસંવિતિ લક્ષણ સ્વસમય રૂપમ જીવ સ્વભાવ નિયત ચૈતન્ય મોક્ષ માર્ગ ઇતિ ભાવાર્થ. તેથી એમ જાણવામાં આવે છે કે સ્વસંવેદન લક્ષણ સ્વસમય સ્વરૂપ, સ્વસંવેદન લક્ષણ સ્વસમય રૂપ જે જીવ સ્વભાવ એમાં નિશ્ચિતપણે સ્થિરપણે જે સ્થિરતારૂપ ચારિત્ર છે તે જ મોક્ષનો માર્ગ છે એવો ભાર છે, એવો આ ગાથામાં ભાવાર્થ નામ કહેવાનો અભિપ્રાય આચાર્યદેવનો છે. કુંકુંદાચાર્યદેવ આ ગાથામાં આ અભિપ્રાય કહેવા માગે છે કે જ્ઞાન દર્શન એવું સ્વસંવેદનમાં સ્થિરતાપૂર્વક જે સ્થિર ચારિત્રનો પરિણમન એ જ મોક્ષનો માર્ગ છે, એ જ મુક્તિનો માર્ગ છે, તેનાથી જ કેવળ જ્ઞાનાદિની વ્યક્તિરૂપ મોક્ષ ઉત્પન્ન થાય છે, સિવાય કોઈ મોક્ષનો માર્ગ નથી. સમજીધો ને, ચરિતમ મેવ એવ એટલે તે જ મોક્ષનો માર્ગ છે એમ સૂત્ર કરતા આચાર્ય દેવગાથામાં કહેવા માંડે છે. ટીકાકાર આચાર્ય એમ કહે છે 155 માં સાથે જો પરભવમની સ્વમ અસ્વમ રાગેણ કુણબી છદિભાવમ સો સગ ચરિતમથો પરચરિયતરો હવડી જીવો. અભિપ્રાયમાં પહેલેથી એને નક્કી કરી નાખ્યું છે કે આ ચીજ સારી છે અને આ ચીજ સારી નથી, સારા દર્શન પહેલેથી ખબર પડી ગઈ હોય છે. પછી જ્યાં ઉદયના કાળે સંસર્ગ થાય ત્યારે એમાં એને રંજિત પણ આવ્યા વિના રહેતું નથી. રાગપૂર્વક, રાગ થી એટલે રાગપૂર્વક, રાગના અભિપ્રાય પૂર્વક, એમ ખરેખર પણ એમ છે. જો પહેલેથી અભિપ્રાય એવો વણી લીધો હોય કે કોઈ ચીજ સારી નરસી છે જ નહીં, જગતની તમામ ચીજ માત્ર જ્ઞાનનું જ્ઞેય જ છે અને હું માત્ર જાણનાર છું, માત્ર જાણવું દેખવું એટલું જ મારું કાર્યને સ્વરૂપ છે, બાકી અન્ય ચીજો માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, પછી ઉદયના કાળમાં સાવધાન રહે તે અભિપ્રાયમાં, તો એનો કાંઈક અભ્યાસ આ વિષયમાં થોડો પ્રગતિ કરે એવી સંભાવના છે. બાકી તો તે રીતે એ ગમે એટલું મોઢે થયું હોય, ગમે એટલું ધારણામાં રહ્યું હોય, પણ જ્યાં અભિપ્રાયમાં ચીજને સારી નરસી કરી રાખી છે ત્યાં ઉદયના કાળમાં એને કોઈ ખ્યાલ રહેશે એ તો તમને થઈ ગયું. આ ઠીક છે, બહુ સારું છે, આ સારું નથી, સરસ પદ્ધતિ લીધી છે. રાગ થી શુભાશુભ ભાવને કરે છે એમને એમ કરતો નથી, પણ રાગ પૂર્વક કરે છે. ભગવાનના મંદિરમાં જઈએ, ભગવાનની પ્રતિમા સમક્ષ હાથ જોડીને ઉભા રહીએ ત્યારે તો ભગવાન પ્રત્યે રાગ કરવો કે નહીં, કેવો શુભ રાગ ન કરવો, બીજા સાંસારિક અશુભ વિષયને છોડે. આપણે રોજ મંદિર આવીએ છીએ, મંદિર આવીને પહેલા જ ભગવાનની સમક્ષ વંદન નમસ્કાર કરીએ તો શું કરવું, કેમ કે પહેલેથી નક્કી કરી રાખ્યું છે આ મારા ભગવાન ને હું એનો ભક્ત, હું તેમના પ્રત્યે ભક્તિનો રાગ કરવા યોગ્ય છું, તેથી હું ભગવાનની ભક્તિનો રાગ કરું છું, કરું કે નહીં, પગલે પગલે વિચાર કરવો પડે એવો વિષય છે. આ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર જયારે આપણે સાંભળવાનો સ્વાધ્યાયનો કાળ હોય ત્યારે તો બરાબર શાસ્ત્ર સાંભળવું જોઈએ, અને સાંભળીએ ત્યારે એટલો સાંભળવાનો રાગ તો થાય જ ને. એમ પહેલેથી જી એક અભિપ્રાય બાંધીને રાગ થી વર્તે છે, શુભ ભાવે કે અશુભ ભાવે, એમાં એને વિજ્ઞાન થવાનો અવસર રહેતો નથી. એને પહેલેથી એમ જાણવું જોઈએ કે આ પ્રતિમાના દર્શન કરતો નથી, કેમ કે પ્રતિમા છે તો પ્રતિમાના સ્થાનમાં રહે છે, મારા જ્ઞાનમાં એવા એક ચૈતન્ય સ્થિર ચૈતન્ય બિંદુનું કે જેવું મારું સ્વરૂપ છે, એવું તો મારું સ્વરૂપ છે, એના દર્શન કરવાનો એમાં પ્રયત્ન વર્તે ત્યારે એને નિમિત્તથી ઉપચારથી ભગવાનના દર્શન કર્યા એવો ઉપચાર એને લાગુ પડે, નહીં તો બીજાને તો ભગવાનના દર્શન કર્યા એ વાત એને માટે સાચી, દર્શન પૂજા કરે તો હોય છે કે હા તો હોય છે, એને કર્યા જ નથી ભગવાનના દર્શન, એને તો રાગ થી રંજિત થઈને શુભ કે અશુભ પરિણામ કર્યા છે. ભગવાન અહીંયા કહે છે કે એ જીવ તો પર ચારિત્ર નો આચરનાર, પર ચારિત્ર નો આચરનાર કહી દીધો, એટલે કે કુચારિત્રી છે એવો એનો અર્થ થયો. સુધી કડક ભાષામાં કહીએ તો એ કુચારિત્રવાન છે એમ કહી દીધું. જે રાગ થી રંજિત અથવા મલિન ઉપયોગ થી હું રાગી છું એવો જ ઉપયોગ કરે છે, સીધો વિચારે કરતો નથી કે એમ કરાય કે ન કરાય, સીધો જ એમ કરો ભગવાનના દર્શન, વાંચો શાસ્ત્ર, જાઓ ઘરે જઈને દુકાને જઈને કરો વેપાર, એ તો અભિપ્રાયથી જ ભણાઈ ગયું છે, એને તો પછી સાવધાની આવવાનો સવાલ રહેતો. જ્યાં જ્યાં જીજી ઉદયમાં જીજી નિમિત્ત છે બસ સર્વથા એને અનુસરીને પછી એનું પરિણામ થયા કરે છે. એવી રીતે રાગથી મલિન ઉપયોગથી, રાગથી એટલે મલિન ઉપયોગથી ચારિત્ર ગુણનું પરિણામ ન લીધું, જ્ઞાનનું પરિણામ લીધું. સમજાવવાની કેવી પદ્ધતિ છે આચાર્યજીની, કે રાગથી એટલે મલિન ઉપયોગથી પરબ્રહ્મને વિશે શુભ કે અશુભ ભાવ કરે છે, પરબ્રહ્મને લક્ષમાં લઈને પરબ્રહ્મનો આશ્રય કરીને ક્યાં તો એ તીવ્ર કષાય પરિણમે છે એને અશુભ કહે છે, ક્યાં તો એ જીવ મંદ કષાય પરિણમે છે એને શુભ કહે છે. એમાં મર્મ છે કે જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહે છે પણ એનો અનુભવ એમ છે મલિન ઉપયોગથી. એ કહેશો ઠીક છે, વિચાર આવ્યો હતો પણ કાંઈ નહીં, હાલો આગળ. હવે મલિન ઉપયોગથી એટલે શું, કે ઉપયોગ તો ઉપયોગ જે છે જાણવાનું કામ કરે છે પણ એ ઉપયોગમાં એવો રસ છે એનો, રાગ રસ ઉપયોગની અંદર. ઉપયોગની અંદર એટલે શું છે, કે ઉપયોગ પોતે એટલો રાગ રસમાં તન્મય છે એનો ઉપયોગ મલિન કહેવામાં આવે છે એમ લેવું છે. નિર્મળ છે એ માત્ર જાણવા રૂપે કામ કરે છે, એમાં રાગરસમાં રાગરસમાં ઉત્પાદ નથી અને લુખો રાગ છે એમાં તન્મયતા નથી. દ્રષ્ટાંતો નિર્જરા અધિકારમાં બહુ લીધા છે, સમીસારની અંદર આખો અધિકાર લીધો છે, જે સમય દ્રષ્ટિનું પરિણામ બતાવવું છે. ત્યાં કોઈ કાર્ય તો કરે ને છતાં રસ ન હોય એવું બને છે કે હા એવું બને છે, કે ભાવ માતા છે બાળકને ધવડાવે છે લાલન પાલન કરે છે, એની માતા સાચી માતા હોય એટલું જ બરાબર કરે, એથી વિશેષ વાલ પણ કરતી દેખાય. એને ખબર છે કે આ બાળક મારું નથી, મારે તો પગારથી મતલબ છે અને સિવાય બીજી મતલબ નથી, આ સરખું એટલા માટે સારું કરું છું કે મને પગાર બરાબર મળે, અને કઈ રજા મળી જાય એટલી મતલબ છે. એટલે જ્યાં એને પરપણે જણાય છે જ્ઞાનની પ્રક્રિયા શું છે, કે જો જ્ઞાન જ્ઞાનના આવિર્ભાવમાં રહે, જ્ઞાન જ્ઞાનના વેદનમાં રહે, તો જ્ઞાનમાં જ્ઞાન સિવાય કાંઈ નહીં હોવાથી, છે જ્ઞાનમાં જ્ઞાન સિવાય કાંઈ નહીં હોવાથી જેટલું કાંઈ જે જણાય છે તે પરપણે જણાય છે. પછી ચાહે કોઈ સ્વાદમાં આવતી ચીજ હોય, સ્પર્શમાં આવતી ચીજ હોય, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા દેખાવામાં આવતી ચીજ હોય, ગમે તે રીતની ચીજ હોય, ગમે તે ઇન્દ્રિયનો વિષય, પણ એ જ્ઞાનને પકડનારો વેદનથી, એ સિવાય એમાં નહીં, એમાં અનુપસ્થિત, એમાં જે હાજર નથી એવી ચીજને પરપણે જાણી લે છે. બસ એ પરપણે જણાય છે એટલે એમાં એને રસ આવતો નથી, જેમ ધાવ માતાને બાળક છે એ પોતાનું જણાતું નથી. બાળક સારું હોય, સુંદર હોય, રમાડવું ગમે એવું હોય, ઉછેરવું ગમે એવું હોય, પણ મારું બાળક છે એને જ્ઞાનમાં જ આવતું નથી. બસ ખલાસ છે કેવી વાત, જ્ઞાનમાં એક ચીજ પારકી છે અને બીજા નહીં છે, ગમે એવી સારી ચીજ દેખાતી હોય, રસ્તામાં લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયાની મર્સિડીઝ નીકળે, બહુ સારી મોટર છે પણ છે પારકી છે એવી, એનો રસ મર્યાદિત છે, પણ અહીંયા ગમે એવું ઠોઠું ઊભો હોય પોતાનું માનેલું તો એને ગોબો પડવો જોઈએ નહીં, એમ છે કે નહીં. મારું અને મારું નહીં આ સમજણનો વિષય છે, આ ભેદજ્ઞાનનો વિષય છે, એ વેદનથી એને પકડાવું જોઈએ. તો જ એને નહીતર તો બધું સમજણ તો બધી કરી લઈએ છે, વિચારથી તો ધારણા બધી કરી લઈએ છે, બુદ્ધિથી નથી કંઈ સમજાતું એવું નથી. બુદ્ધિથી સમજાવવા છતાં કેમ પરિણામમાં આવતું નથી કે જે રીતે સમજાવવું જોઈએ એ રીતે એને સમજાણું નથી. એટલે થિયરી ખ્યાલમાં આવે, પ્રેક્ટિસ ન કરીએ તો એટલી થિયરીથી કાંઈ એનું જ્ઞાન બરાબર છે એમ ગણાય. એ તો દરેક વિષયનો અનુભવ તો માગે જ છે ને. એક મોકો રાખ્યો તો એમ કહેશે કેટલા વર્ષનો આ કામનો અનુભવ, એને બે ચાર પ્રશ્નો પૂછે ત્યારે તો ખ્યાલમાં આવે કે આ વાત તો સમજે છે. જે કામ એને રોકવાનો છે એ કામને તો એ સમજે છે. હવે અનુભવ કેટલો એમ કેમ પૂછે છે કે એને માત્ર જાણવું છે કે એને અનુભવ જ્ઞાન પણ છે. બસ એ અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે, એ સિવાય કોઈ જ્ઞાનનું સ્વરૂપ છે નહીં એમ કેમ છે. જ્ઞાન છે રાગમાં તલ્લીન છે, માત્ર એને જણાતો નથી રાગ, પણ રાગમાં એ જ્ઞાન તલ્લીન છે એટલે એનો ઉપયોગ મિલીન થઈ ગયો એમ કહેવામાં આવે છે. એ ભાષા બહુ મર્મવાળી છે. એને અહીંયા ભગવાન પરચારિત્રનો સ્વચારિત્રથી ભ્રષ્ટ થયેલો એવો પરચારિત્રનો આચરનાર કહેવા માંગે.